તારીખ 30/11/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 748 અને 749 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 432
હું જ્ઞાન સ્વભાવ છું, મારા સ્વભાવમાં સંસાર નથી, એવા ભાનપૂર્વક ધર્મની સંસારના સ્વરૂપનો વિચાર કરે છે. શું કહે છે કે ધર્મી જીવના જ્ઞાનમાં સંસારનું સ્વરૂપ કેવી રીતે છે, અથવા સમ્યક જ્ઞાનમાં સંસારનું સ્થાન ક્યાં છે, વિચાર છે. ભાવનાનો વિષય ચાલે છે ને, અને તે ભાવના અસરણ, એમાં સંસાર ભાવનાનો વિષય છે. સમ્યક દ્રષ્ટિઓ અને મિથ્યા દ્રષ્ટિઓ સંસારના સ્વરૂપને જુદી જુદી રીતે જુએ છે. એટલે કયમ કયમ કે ચીજ તેની તે છે, સંસાર તો જે છે તે છે, પણ જોવાની દ્રષ્ટિ જુદી જુદી છે. અહીંયા તો સંસારનો વિષય આ બોલમાં છે, પણ શાસ્ત્ર તેનું તે છે અને અર્થઘટન જુદા જુદા થાય છે. ગાથા તેની તે હોય અને અંદરથી અર્થ પોતાની યોગ્યતા પ્રમાણે થાય છે. એટલા માટે એમ કહ્યું કે શાસ્ત્ર તો તે જીવને ઉપકારી છે કે જે સંસ્કારી હોય, જેને સંસ્કાર પીડ્યા હોય એને એ શાસ્ત્ર ઉપકારી થાય. એમને પૂર્વ સંસ્કાર વિના કે ગુરુની આજ્ઞા દ્રષ્ટિ વિના, ગુરુની આજ્ઞા અથવા ગુરુની દ્રષ્ટિ એમને એમ શાસ્ત્રમાં છે, તો પોતાના પૂર્વ સંસ્કારો, જે વિપરીત સંસ્કારો છે અને જે મતિ દોષ છે, જે મતિ દોષને લઈને હજી સંસારમાં પરિભ્રમણમાં ચાલ્યો છે, ચાલતો છે, ચાલતો રહ્યો છે, એ પ્રમાણે અર્થ કરશે. મતિ દોષપૂર્વક આગળ વધશે. જેને પૂર્વ સંસ્કાર હોય તેને તે જ સંસ્કારની અનુસાર પરિણામમાં વૃદ્ધિગતપણું અને પરિણામમાં વિકાસ થવાનો નિમિત્ત થાય શાસ્ત્ર વચન, ત્યારે ત્યાં શાસ્ત્ર અધિગમ જ ના સ્થાને છે. દેવગુરુને શાસ્ત્ર ત્રણ અધિગમ લીધા, અથવા ગુરુએ એમ કહ્યું હોય કે તું તારે વાંચ સ્વતંત્ર, તારી યોગ્યતા બરાબર છે, તો એ ગુરુ આજ્ઞા એ વાંચે છે. અથવા ગુરુએ ન કહ્યું હોય પણ પોતાને દ્રષ્ટિ મળી હોય કે ગુરુનો દ્રષ્ટિકોણ આમાં આ રહ્યો છે, તો એને શાસ્ત્ર વાંચવામાં તકલીફ નથી. નહીતર શાસ્ત્ર વાંચવામાં તકલીફ ઉલટાની વધે છે. જેમ સીધો સીધો હિસાબ કરે અને ગૂંચવાળો ઊભો કરેલો હિસાબ કરે, તો સીધો હિસાબ કરવા કરતા ગૂંચવાળો થઈ ગયો હોય તે હિસાબ ઉકેલવો અઘરો પડે છે. કેવી રીતે કે એક મકાન બાંધ્યું હોય, કેટલાય માણસોનો માલ લાવ્યા હોય, બિલ્ડિંગ મટીરિયલ એમના તો 56 ચીજ જોઈએ, કેટલાકને પૂરા પૈસા આપ્યા હોય, કેટલાકને અધૂરા આપ્યા હોય, કેટલાકને આપવાના બાકી હોય, મળી ક્યાં લીધા હોય પૈસા, એમાં કોઈના જમે કર્યા હોય, કોઈના જમે કરવા રહી ગયા હોય, તો આ બધો હિસાબ કિતાબ ઉભો થાય. એમને એમ બધું પીડ્યું હોય અને કોઈ એનો જાણકાર હોય તો સીધે સીધો હિસાબ કરે, અને એનો જાણકાર ન હોય અને જમેનું ઉધાર ને ઉધારનું જમે કરીને દોડી નાખ્યો હોય, ગૂંચવી નાખ્યો હોય હિસાબને, તો હિસાબનો નિષ્ણાત હોય એને તકલીફ થાય એ હિસાબમાંથી બહાર નીકળવાની. એમ શાસ્ત્રમાંથી ગૂંચવાડો ઊભો થાય તો બહુ મોટી તકલીફ છે. આવો વિષય છે. આ એક સંસાર ઉપરથી વિચાર આવ્યો કે અહીંયા તો સંસાર તો જે છે તે છે, પણ સમ્યક જ્ઞાનીઓ અને મિથ્યા જ્ઞાનીઓના જ્ઞાનમાં સંસારનું સ્વરૂપ જુદું જુદું દેખાય છે. સંસાર રહિત સ્વભાવની દ્રષ્ટિ જેને પ્રગટ નથી, બાકીનું વાક્ય અલ્પવિરામ પછી. સંસાર રહિત સ્વભાવની દ્રષ્ટિ જેને પ્રગટ નથી એવા મિથ્યા દ્રષ્ટિ, તેને સંસારના સ્વરૂપનો યથાર્થ વિચાર હોતો નથી. બહુભાગ મિથ્યા દ્રષ્ટિ જીવો તો સંસારને ઉપાધિ માનીને સંસારિક ભાવ અને તે ભાવના વિષયરૂપ પદાર્થો તેમાં તીવ્ર રસથી, ઉપાધિ બુદ્ધિથી તીવ્ર રસ ઉત્પન્ન કરીને બહુ ભાગ જીવો તો પરિણમે છે. કેટલાક મિથ્યા દ્રષ્ટિ જીવો એમ કહે છે કે આ સંસાર છે એ ત્યાગવા જેવો છે. કેટલાક કહે છે, મોટા ભાગના તો નથી કહેતા, પણ ઉપાધિ બુદ્ધિ હોવાથી, પણ કેટલાક એમ કહે છે કે આ સંસાર ત્યાગવા યોગ્ય છે. તો પણ એ ત્યાગવા યોગ્ય કહે છે એમાં કોઈ યથાર્થ કહેનારા છે ને એમાં કોઈ અયથાર્થ પણ કહેનારા છે. પણ એમાં શું સંસાર ત્યાગવાની વાત તો તીર્થંકરોએ કરી છે, કરી છે ને એમણે ત્યાગ્યો પણ છે સંસાર. મહાત્માઓએ ને સંતોએ કરી છે ને એમણે ત્યાગ્યો છે સંસાર. તો પછી ગમે તે કહે, ભાઈ વાત તો એક જ કહેશે કે બીજી કે છે, કે છે કે છે એમાં મોટો છે. આ મુદ્દો છે. આ બધું કહે છે કે સંસાર રહિત સ્વભાવની દ્રષ્ટિ, જે સ્વભાવમાં આત્મ સ્વભાવમાં સંસાર નથી, સંસારનું નામ નિશાન નથી, સંસારની ગંધ નથી, એવું જે પરમાત્મ પદ છે એની સર્વથા ઉપાધિ બુદ્ધિ જે દ્રષ્ટિને કારણે પ્રગટ થાય છે, એ જેને પ્રગટ નથી એને સંસારના સ્વરૂપનો ત્યાગનો કે ગ્રહણનો એકે વિચાર એનો યથાર્થ નથી. આ બોલ યથાર્થતા ઉપર છે. વિચારની યથાર્થતા અને વિચારની અયથાર્થતા એ બહુ મહત્વનો વિષય છે. ભલે સરખાપણું લાગે તો પણ વિચારની યથાર્થતા એ બહુ મોટી વાત છે. કોઈ એમ કહે કે આ ગાથાનો અર્થ આમ જ થાય છે, એમાં યથાર્થ છું ને અયથાર્થ છું, જેવો અર્થ થાય છે તેવો કર્યો માટે તે યથાર્થ, એ રીતે માપ નહીં નીકળે. ખોટો કરે એની તો વાત જુદી છે કે એની તો ક્યાં ચર્ચા કરવી, કે એ તો ખોટો કરે છે તો નિર્વિવાદ ખોટો છે, પણ અર્થ સાચો કરે તો પણ યથાર્થતા છે કે અયથાર્થતા છે એ વિષય વિચારવો હજી બાકી રહે છે. અને એ જ બહુ મહત્વનો વિષય છે. અર્થ કરતા તો કોઈ પણ વિદ્વાનને અથવા બુદ્ધિશાળીને, ભાષા જ્ઞાનીને ભાષાનો અર્થ, શબ્દોનો અર્થ આવડતો હોય એ કોઈ પણ કરી શકે, અને તેથી તે બરાબર છે, યથાર્થ છે, બરાબર છે એટલે યથાર્થ છે એમ માની લેવા યોગ્ય નથી. જેની દ્રષ્ટિ યથાર્થ છે એનું જ્ઞાન યથાર્થ છે, જેની દ્રષ્ટિ યથાર્થ નથી તેનો અર્થ સાચો હોય તો પણ યથાર્થ નથી, યથા અર્થમાં નથી, યથા ભાવમાં નથી. બરાબર, કોઈ એમ કહે કે એ તો અર્થ આવડે છે, એમની ભાવાર્થ પણ બરાબર આવડે છે, એનો નયાર્થ પણ બરાબર કાઢે છે, આગમાર્થ પણ ત્યાંથી એવો જ નીકળે છે, આગમ જે આગમ છે એમ કે કર્ણાનુયોગનું છે, કર્ણાનુયોગનું છે, આગમાર્થ પણ એમ જ નીકળે છે, અન્યમતિની અપેક્ષાએ મતાર્થ પણ બરાબર નીકળે છે, તો પણ યથાર્થતા જુદી વાત છે, આનાથી એક જુદી વાત છે અને એ મહત્વનો વિષય છે. લોકો તો થોડું જ્ઞાન ઉઘાડવાનું જ્ઞાન જોવે ત્યાં ભૂલથી આકર્ષાયને ભૂલા પડે છે કે અહીંયા કાંઈક છે, એ પણ સમજે છે ને એનામાં પણ જ્ઞાન છે ને એને પણ શાસ્ત્રો વાંચ્યા છે ને એ પણ વિદ્વાન ને પંડિત છે અને ઘણા માણસો એની કિંમત આંકે છે, બસ આટલું જોવે છે. એ દ્રષ્ટિ જોવાની ખોટી દ્રષ્ટિ છે. અંદરમાં એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર ગઈ છે કે નહીં, અને તેને લઈને તે નિર્દોષ સ્વભાવની ઉપાદેયતા વર્તે છે કે નહીં, અવિનાભાવી છે, એનું જ જ્ઞાન યથાર્થ હોય, બાકીનું જ્ઞાન યથાર્થ ન હોય. આમ છે શબ્દ વાપરો છે ને, યથાર્થ વિચાર હોતો નથી. સંસારના ત્યાગ કરવા વાળાઓમાં પણ વૈરાગ આવ્યો હોય, અરે ધિક્કાર છે આ સંસારને, એવી રીતે વૈરાગ આવ્યો હોય એટલે હું બધા હતા છે એમ કહેવું છે. શ્રીમદજીએ બહુ શરૂઆતના વર્ષમાં, લગભગ 20મા વર્ષમાં છે, ભૃતુહરિનો દાખલો લીધો છે. ભૃતુહરિને બહુ વૈરાગ આવ્યો હતો. એના પત્ની છે એ બીજા કોઈ ઘોડેસવારની સાથે સંબંધ રાખ્યો હતો, એને ખબર પડી, પછી એને બધો શોધ કરી, ઘોડેસવાર વળી કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખતો હતો, એ વળી કોઈ બીજા સાથે, બીજા મૃત્યુનું પ્રકરણ ચાલ્યું છે. એમાં એમ બોલે છે, ધિક્તામ ચ તમ ચ ઇમામ ચ મામ ચ, તેને ધિક્કાર હો, ધિક્તામ ચ તમ ચ ઇમામ, બીજાઓને ધિક્કાર હો અને મને પણ ધિક્કાર હો, માન છે એટલે મને પણ ધિક્કાર હો, એવો શબ્દ એમણે વાપર્યો છે. કેમ કે હું પણ એવો છું કે હું એના ઉપર મોહ કરું છું, જેને બીજા ઉપર મોહ છે એવી ધર્મપત્ની માન ઉપર હું મોહ કરું છું એવા મને પણ ધિક્કાર હો, એવા શબ્દો પોતાના મુખેથી બોલાવાયો છે. એ ભૃતોરીનો દાખલો દીધો છે, બહુ વૈરાગ આવ્યો છે, જંગલમાં રાત છોડીને ચાલી નીકળે, પત્નીને શિક્ષા કરતો નથી, ઘોડેસવારને શિક્ષા કરતા નથી, પોતે સંસાર છોડીને ચાલ્યા આવે છે. વૈરાગ માટે એનો દાખલો લેવાય છે જિંદગીમાં, એના ઉપરથી એક વાત છે કે આ સંસાર ત્યાગવા યોગ્ય છે એવું ભૃતુહરિથી માંડીને અનેક મહાત્માઓએ એ વાત કરી છે, તો પણ એ બધી વાત કરનારાઓ મહાત્માઓમાં પણ શ્રી ભગવાન મહાવીરની વાત જુદી છે, એમ કરીને વાતને ઉપાડી છે. બરાબર, જૈન દર્શન ઉપર એ સારી ભાષામાં એવું છે. હા, નહીતર તો એમ કહ્યું સંસાર તો ત્યાગવા યોગ્ય આ બધાએ કહ્યો છે, છતાં મહાવીર ભગવાનની વાત જુદી છે એમ કરીને વિષયની યથાર્થતા અને અયથાર્થતા ઉપર. શ્લોક લીધો છે ને ભૃતુહરિનો, એક શ્લોક લીધો છે, આમાં આ ભય છે, આમાં આ ભય છે, આમાં આ ભય છે. વાદમાં માન અપમાન નો ભય છે, એમ કરીને શ્લોક છે કૃતિવર્ણ શ્લોક ઉપર કૃપાને મળી જશે. ભર્તુહરિ 33:159. શૈલી બહુ સારી છે. એમ છે 33મો પત્રાંક છે. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તે નૃપાલાદ ભયમ. આ પૈસામાં રાજાનો ભય છે તો અત્યારે છે ને માને દૈન્ય ભયમ માનમાં દૈનપણાનો અપમાનનો ભય છે. બલે રિપુ ભયમ બળવાન ને શત્રુનો ભય છે. રૂપે તરુણ્યા ભયમ અને સ્ત્રીને રૂપનો ભય છે. શાસ્ત્રે વાદ ભયમ શાસ્ત્રનું બહુ અધ્યયન કરવા વાળાને વાદ વિવાદ કરનારાનો ભય લાગે કોક મને પછાડશે. ગુણે ખલ ભયમ બહારમાં કાયે કૃતાંતાદ ભયમ સર્વમ વસ્તુ ભયાન્વિતમ હુઈ નૃણામ વૈરાગ્યમ એવમ અભયમ. આ જગતમાં બધા પદાર્થો ભયવાન હોવાથી એક વૈરાગ્ય જ અભય છે. આ વૈરાગ ઉપરનો પ્રતિહરનો આ શ્લોક છે. કેટલું મલવું છે એ વાતને પછી ઉઠાવી છે. એ વાતને ભલાવી છે અને અર્થ કરીને ખૂબ પૂટે ભલાવી છે પછી ઉથલાવી છે વાતને. મહાયોગી ભૃતુહરિનું આ કથન સૃષ્ટિ માન્ય એટલે સઘળા ઉજ્જવળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. સૃષ્ટિ માન્ય એટલે જગતના મલિન આત્માઓ નહીં ઉજ્જવળ આત્માઓ માન્ય રાખે તેવું છે. આ તો 17મા વર્ષનું લખાણ છે. 17મા વર્ષ પહેલાનું લખાણ છે. 15-16 વર્ષે કેવું લખી શકતા હતા એ સંસ્કૃતના અર્થ કરતા હતા. ભણ્યા ભણ્યા હતા હાથ ચોપડી 1 વર્ષમાં નિશાળે બેઠા ને પહેલા વર્ષનું હાથ ચોપડી પાસ કરી. પછી ભણ્યા નથી પણ સંસ્કૃતના અર્થ બધા કર્યા છે. એમણે આ શ્લોક ટાંકીને અર્થ કર્યો છે. એમાં આખા તત્વજ્ઞાનનું દોહન કરવામાં એમણે સકલ તત્વવેતાઓના સિદ્ધાંત રહસ્યરૂપ અને સ્વાનુભવી સંસાર શોકનું તાદ્રશ ચિત્ર આપ્યું છે. એમણે જે જે વસ્તુઓ પર ભયની છાયા પ્રદર્શ્ય કરી તે વસ્તુ સંસારના મુખ્ય સુખ રૂપે મનાય છે. જેને લોકો સુખનું સ્થાન માન્યું છે ત્યાં એમણે ભય બતાવ્યો છે. ભોગે રોગ ભયમ ભોગમાં લોકો સુખ માને છે ત્યારે એણે એમ કહ્યું કે તું ભોગ ભોગવા જઈશ તને રોગ થયા વિના રહેશે નહીં. સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે ભોગ તે તો રોગનું ધામ થયું. મનુષ્ય ઊંચા કુળથી સુખ માને તેવું છે ત્યાં પડતીનો ભય દેખાડ્યો. ખાનદાન હોય ભીખ માગવી પડે આ દિશા થાય. સંસાર ચક્રમાં વ્યવહારનો ઠાઠ ચલાવવા ને દંડરૂપ લક્ષ્મી તે રાજા ઇત્યાદિના ભયથી ભરેલી છે. આ અત્યારે ઇન્કમટેક્સનો ભય છે. કોઈ પણ કૃત્ય કરી યશ કીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીવોને અભિલાષા છે તો ત્યાં મહાદીનતા ને કંગાળિયતનો ભય છે. બળ પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવી એમ ચાહવું રહ્યું છે તો ત્યાં સંસારનો ભય રહ્યો છે. રૂપ કાંતિ એ ભોગીને મોહિની રૂપ છે તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી છે. અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્ર જાળ તેમાં વિવાદ જો શાસ્ત્રમાં આ વાત દીધી. અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્ર જાળ તેમાંથી વિવાદનો ભય રહ્યો છે. કોઈ પણ સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે તે ખળ મનુષ્યોની નિંદાને લીધે ભયાન્વિત છે. ગુણે ખલ ભયમ એમ કીધું છે. આનો શું અર્થ કર્યો છે? ભાઈ આ બહુ ઉદાર છે તો કે ઉદાર નથી, ઉડાવ છે એમ કે. કરકસર કરતો હોય તો કે લોભ્યો છે, ઠીક. જો સ્વમાની હોય તો કે અભિમાની છે, અને નમ્રતા બતાવનારો હોય તો કે બધે નમાલો છે ને બધે દીનતા જ કરતો ફરે છે, ઠીક. ગુણે ખલ ભયમ આમ કે છે. સાંસારિક સુખ નો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે તે ખળ મનુષ્યની, એટલે દોષ દેખનારા, છળ દેખનારા મનુષ્યોની નિંદાને લીધે ભયાન્વિત છે. જેમાં અનંત પ્રિયતા રહે છે એવી આ કાયા, તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરેલી છે. એટલે શરીર ઉપરના પ્રેમ વાળાને મૃત્યુનો ભય સદાય સતાવે છે. આમ સંસારમાં મનોહર પણ ચપળ સાહિત્યો ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતા જ્યાં ભય છે ત્યાં કેવળ શોક જ છે. જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે, અને જ્યાં સુખનો અભાવ રહ્યો છે ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે. આ પણ 17મા વર્ષ પહેલા લખે છે. કેવી ભાષા વાપરી છે, બહુ સરસ. આ પત્રમાં એવી સરસ ભાષાનો પ્રયોગ છે. યોગેન્દ્ર ભર્તુહરિ એમ જ એક જ એમ કહી ગયા છે તેમ નથી. હવે વાતને ઉઠલાવે છે કે આ તો ભર્તુહરિનો દાખલો દીધો તમને, પણ આમણે એકે આ વાત કરી છે એવું કાંઈ નથી. કાળ અનુસાર સૃષ્ટિના નિર્માણ સમયથી, જો કે નિર્માણ સમય છે જ નહીં, પણ એક લોકોને ઉત્પાદનનો ખ્યાલ છે કે લય થાય છે ને ઉત્પન્ન થાય છે, એટલે એની ભાષામાં કરી છે. કાળ અનુસાર સૃષ્ટિના નિર્માણ સમયથી ભૃતુહરિથી ઉત્તમ, ભૃતુહરિ સમાન અને ભૃતુહરિથી કનિષ્ઠ એવા અસંખ્ય તત્વજ્ઞાનીઓ થઈ ગયા છે એમ કરીને હવે બીજે આવે છે. એવો કોઈ કાળ કે આર્ય દેશ નથી. અનાર્યની વાત, અનાર્ય દેશમાં ભલે ન થતા હોય તત્વજ્ઞાનીઓ, પણ એવો કોઈ કાળ કે આર્ય દેશ નથી કે જેમાં કેવળ તત્વજ્ઞાનીઓનું ઉપજવું થયું નથી. એ તો ઘણા થયા છે. એ તત્વવેત્તાઓએ સંસાર સુખની હરેક સામગ્રીને શોકરૂપ ગણાવી છે. આ સંસાર ભાવનાનો વિષય ચાલે છે ને, એ એમના અગાધ વિવેકનું પરિણામ છે. સંસારને ત્યાગવા યોગ્ય કહ્યો એ એમનો વિવેક જરૂર છે. હજી વાત તો બીજી કહેવી છે, પણ પહેલા તો ખૂબ મનાવે છે. વ્યાસ, વાલ્મીકી, બધા મહાત્માઓના નામ લે છે. વ્યાસ, વાલ્મીકી, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદને પોતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે, કોઈએ માર્મિક રીતે ને કોઈએ સામાન્ય રીતે જે ઉપદેશ છે તેનું રહસ્ય હવે પોતે કાઢીને મૂકે છે એક વાક્યમાં. તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે કે ઓહ લોકો, સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. એનો પાર પામવાનો પુરુષાર્થનો, એનો પાર પામવા માટે પુરુષાર્થનો ઉપયોગ કરો, ઉપયોગ કરો. બસ આટલામાં બધું આવી જાય છે એમ કેવું છે. એમ ઉપદેશવામાં એમનો હેતુ પ્રત્યેક પ્રાણીઓને શોકથી મુક્ત કરવાનો હતો, અથવા દુઃખથી મુક્ત કરવાનો હતો. એ સઘળા જ્ઞાનીઓ કરતા હવે આવે છે મૂળ મુદ્દા ઉપર. પોતાને જે વાત કહેવી છે એ હવે આવે છે. એ સઘળા જ્ઞાનીઓ કરતા પરમ માન્ય રાખવા યોગ્ય, ઓલા મહાત્મા કયા પ્રાણો કયું છે, હવે પરમ માન્ય રાખવા યોગ્ય સર્વજ્ઞ મહાવીરના વચન સર્વ સ્થળે એ જ છે કે સંસાર એકાંત અને અનંત શોકરૂપ તેમજ દુઃખપ્રદ છે. અહો ભવિ લોકો, એમાં મધુરી મોહિની ન આણતા એનાથી નિવૃત્ત થાઓ, નિવૃત્ત થાઓ. આ ભગવાન મહાવીરના વચનો છે એમ કરીને વાત લીધી છે. મહાવીરનો એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી, એના સઘળા પ્રવચનોમાં એને એ જ પ્રદર્શિત કર્યું છે. તેમ તેવું સ્વ આચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણી કાયા, યશોદા જેવી રાણી, અઢળક સામ્રાજ્ય લક્ષ્મી, આ માટે પહેલા તો એમને શરૂઆતમાં આ બધા 7 વર્ષ, એમને પત્ની છે એ વાતો વિશે આપણે આમાં બ્રહ્મચારી લીધા છે. અઢળક સામ્રાજ્યલક્ષ્મી અને મહાપ્રતાપી સ્વજન પરિવારનો સમૂહ છતાં તેની મોહિનીને ઉતારી દઈ જ્ઞાન દર્શન યોગ પરાયણ થઈ એણે જે અદ્ભુતતા દર્શાવી છે તે અનુપમ છે. એનું એ જ રહસ્ય પ્રકાશ કરતા પવિત્ર ઉત્તરાધ્યયન સૂત્રમાં 8મા અધ્યયનની પહેલી ગાથામાં, તો તમે એ શાસ્ત્ર વાંચેલા છે ને, ઉત્તરાધ્યયનની ગાથા દોહરાવી છે. કપિલ કેવળીની સમીપે તત્વભિલાષીના મુખકમળથી મહાવીર કહેવાવે છે કે અધુવે અસા સંયમી સંસારમી દુઃખોપરાયે કિમ નામ હુજ કમમ જીણાહમ દુગૈમ ન ગચ્છિજા. આ ઉત્તરાધ્યયનની ગાથા લીધી છે. અધ્રુવ અને અશાશ્વત સંસારમાં જે અનિત્યને શરણ લીધો, અનેક પ્રકારના દુઃખ છે, હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરીને દુર્ગતિ પ્રાપ્ત ન જાઉં. એ ગાથામાં એ ભાવથી ઉત્પન્ન થતા કપિલ મુનિ પછી આગળ ઉપદેશ ચલાવે છે, એમ કરીને કહે છે કે આ મહદ તત્વજ્ઞાન પ્રસાદીભૂત વચનો પ્રવૃત્તિ મુક્ત યોગેશ્વરના સતત વૈરાગ્ય વેગના છે. હવે એક બહુ સરસ એમણે વાત લીધી છે સંસારની, કે અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમ રૂપે માન્ય રાખે છે. કોઈ બુદ્ધિમાન માણસ હોય તો સંસારમાં એની કિંમત થાય છે કે ભાઈ આ કોણ છે, કે આ એક મોટા અર્થશાસ્ત્રી છે કે મિનિટ મિનિટના આટલા રૂપિયા લે છે, આ એક મોટા વૈજ્ઞાનિક છે કે જેણે એક શોધ કરી અને દુનિયામાં આટલું મોટું કામ કરી નાખ્યું. અતિ બુદ્ધિશાળીને તો સંસાર પણ ઉત્તમ રૂપે માન્ય રાખે છે, છતાં તે સુબુદ્ધિશાળીઓ તેનો ત્યાગ કરે છે. હવે આ કહે છે કે આ વૈરાગ્યમાં જે પરિણામ એવા મહાત્માઓ અતિ બુદ્ધિશાળી હતા. સંસારને માન્ય રાખવી પડે જેની બુદ્ધિ એવા બુદ્ધિશાળી હતા, બુદ્ધિ વગરના નહોતા, એમ કહે છે. છતાં તે બુદ્ધિશાળીઓ શું કર્યું કે તે સંસારનો ત્યાગ કર્યો. જેની કિંમત આંકનારાઓ છે એવા સંસારનો એને ત્યાગ કર્યો છે, એ તત્વજ્ઞાનનો સ્તુતિપાત્ર ચમત્કાર છે. નહીતર તો જેના વખાણ કરે એ વખાણ કરનારાઓથી કોઈ દૂર જતું નથી. સંસારમાં તો જેના જે વખાણ કરનારાઓ હોય એને બાજુમાં બેસાડવામાં આવે છે, પછી ભલે ગમે તેવા હોય ઠેકાણા વગરના, પણ મારા વખાણ કરે છે માટે મારે એને મારી બાજુમાં બેસાડો. જ્યારે તત્વજ્ઞાનનો આ સ્તુતિપાત્ર ચમત્કાર છે કે જે સંસારના પ્રાણીઓ એની સ્તુતિ કરે છે, મહિમા કરે છે, વખાણ કરે છે, એનાથી એ દૂર જઈને વસે છે. એ અતિ મેઘાવ્યો, મેઘા એટલે બુદ્ધિ, એ અતિ મેઘાવ્યો અંતે પુરુષાર્થની સ્પૃણા કરી મહાયોગ સાધી આત્માના તિમિરપટને ટાળે છે. સંસારને શોકાબ્ધિ કહેવામાં, અબ્ધિ એટલે સમુદ્ર, બહુ સાહિત્યની ભાષા, 1500 વર્ષો પણ ઘણી સાહિત્યની ભાષા વાપરે છે. સંસારને શોકાબ્ધિ કહેવામાં તત્વજ્ઞાનીઓની ભ્રમણા નથી, પરંતુ એ સઘળા તત્વજ્ઞાનીઓ કાંઈ તત્વજ્ઞાન ચંદ્રની 16 કળાઓથી પૂર્ણ હોતા નથી. વૈરાગ્યની વાત કરનારા બધા યથાર્થ હોતા નથી, એમાં એના કોણ છે. આ જ કારણથી સર્વજ્ઞ મહાવીરના વચન તત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહદભૂત, સર્વમાન્ય અને કેવળ મંગળમય છે. આમ કરીને વાત લઈ ગયા પછી મહાવીર ભગવાન ઉપર. બધા તત્વજ્ઞાનીઓએ આવી વાત કરી છે સંસારને ત્યાગવાની, છતાં બધા કાંઈ તત્વજ્ઞાનની 16 કળાએ પરિપૂર્ણ નથી. બહુ સોફ્ટ લેંગ્વેજ છે, યથાર્થ નથી એમ નથી કહેતા. બધા કાંઈ તત્વજ્ઞાનની કળામાં 16 કળાએ નથી ખીલેલા હોતા, એમ કઈ તેની જેટલી બુદ્ધિ કામ કર્યું એટલું ભલે કહ્યું, પણ ભગવાન મહાવીરની વાત દીધી છે, એમ કરીને વાતને યથાર્થતા ઉપર લઈ જવી છે. એ કેવળ મંગળમય છે, મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે જે સરોવરને તીર્થંકરો થયા છે તેમણે નિષ્ફળતાથી ઉપદેશ આપીને જગત હૈષેણી પદવી પ્રાપ્ત કરી છે. જગત હૈષેણી એટલે જગતનું હિતૈષેણી, જગત હિતૈષેણી, જગતનું હિત કરનારની પદવી પ્રાપ્ત કરી છે. એમ કરીને એ વાતને યથાર્થતા ઉપર અહીંયા લઈ ગયા છે. બાલ બ્રહ્મચારી બે દિવસ એમના ભગવાનને બદ્રીનાથ ભગવાન સ્ત્રી પર્યાય લીધા છે, સ્ત્રી પર્યાય લીધા છે, કારણ કે સ્ત્રીને મોક્ષ ઠરાવવો છે ને, સ્ત્રી સ્ત્રી દેહે. તો પછી મહાવીર ભગવાન ને તો ઘણો કાળ ઉતરી ગયો, તો પછી શું વાંધો. ઋષભદેવ ભગવાન પણ એમાં તો એક જ પુત્ર ને એક જ પુત્રી થાય છે. યુગલિયાના જે ક્ષેત્રમાં છે એમાં દરેક યુગલિયાને એક પુત્ર ને એક પુત્રી થાય ને એ વખતે લગ્ન કરે, સગા ભાઈ બે લગ્ન કરે છે, એવી રીતે ચાલે છે. આમાં તો ઘણા પુત્રો ઘણા પુત્રી કથાઓમાં તો ફેર પડે, પણ તત્વનો જ્યાં છેડો અટતો હોય ત્યાં વિચાર કરવો જોઈએ. બીજો ફેરફારનો તો કાંઈ મહત્વ ન આપો તો ચાલે, પણ જ્યાં તત્વજ્ઞાનનો વિષય લાગુ પડતો હોય તો ભગવાને આહાર માગ્યો, દવા માગી, એ બધું તત્વજ્ઞાનનો વિષયમાં નુકસાન કરે છે. ભગવાન પરિપૂર્ણ વિતરાગ હોય અને મુનિ પણ દવા ન માગે, મુનિ પણ આહાર ન માગે, તો આ લોકો તો આહારની યાચના ખરાવી જ છે. શ્વેતાંબરમાં તો દિગંબરમાં મુનિ છે, આહારની યાચના નથી કરતા, યાચક વૃત્તિથી નથી આહાર લેતા. અને બીજું શું છે કે રોગની તો એ રોગ તો થાય તો અમસ્થિર દવા નથી લેતા, કેમ કે રોગને મટાડવાની જેટલો રાગ સંગલન કસાયમાં મુનિને નથી હોતો, અરિયંતને તો પ્રશ્ન રહેતો નથી. રાગ છે, પણ સામાન્ય માણસ જેમ કોઈ પોતાના માટે ચીજ વસ્તુ મગાવે એવી રીતે વાત લીધી છે. મુનિ ન કરે ને તીર્થંકર દવા કરે તો વાત સીધી રીતે તો નથી બનતી. એમ ત્યાં એમ થવા ગયા છે કેવળ જ્ઞાનને, કેવળ જ્ઞાનમાં ઔષધ ક્યાં પડ્યું હતું એ બતાવવા માટે વાત લીધી, પણ એ ભૂલ ખાઈ ગયા કે ભાઈ આમાં આમ વિતરાગતામાં બાધા આવશે એનું શું, એ રહી ગયું છે. અહીંયા તો શું લેવું છે કે દેખત રીતે અર્થનો અનર્થ કરે એની ક્યાં ચર્ચા કરવી, પણ અર્થ બરાબર કર્યો હોય તો પણ એક હજી તબક્કો બાકી રહે છે વિચારવાનો. અર્થ સાચો કરે છે એમાં પણ મોહ પામવા જેવી નથી. ક્યાં દ્રષ્ટિ પડી છે એ તપાસવું પડે, પછી એના એની યથાર્થતા ઉપર આગળ વધવામાં આવે. નહીતર એક જગ્યાએ ઠીક કહેશે ને બીજી જગ્યાએ વિપરીત કીધા વિના રહેશે. હવે મૂળ મુદ્દો લઈએ. બીજા પદનો પહેલો અર્થ કર્યો કે સંસાર રહિત સ્વભાવની દ્રષ્ટિ જેને પ્રગટી નથી તેને સંસારના સ્વરૂપનો પણ યથાર્થ વિચાર હોતો નથી. ભલે સંસારનું સ્વરૂપ ત્યાગવા માટે વાત કરી હોય તો પણ એનું યથાર્થ સ્વરૂપ એની પાસે નથી. કેમ કે એની નાસ્તી કેમ ખૂટી છે કે એની અસ્તિ એની પાસે નથી, કે હું જ્ઞાન સ્વભાવ છું, કેવો જ્ઞાન સ્વભાવ છું, કે મારા સ્વભાવમાં સંસાર નથી એવો જ્ઞાન સ્વભાવ આમ. અનંત અનંત જ્ઞાનનું સામર્થ્ય જેમાં ઘનિષ્ઠપણે રહેલું છે, જેથી જેને જ્ઞાન ઘન કહેવામાં આવે છે, એવો હું છું એમ જેને ભાન વર્તે છે, તેવા ધર્મી જીવને પોતાના સ્વભાવમાં સંસાર નથી. જે પોતાના સ્વભાવમાં નથી એને અંગીકાર કરવો એ વાત પછી એને રહેતી નથી, માટે એનો ત્યાગ યોગ્ય છે એમ કહે છે. અથવા જે ગ્રહણ કરતા નથી, પોતાનું સ્વરૂપ નહીં હોવાને લીધે જે સંસારને અંગીકાર કરતા નથી, તેથી એને ત્યાગ્યો એમ કહેવાય છે. કેમ કે પૂર્વે હતો એને, એનું સંસારનું સ્વરૂપ સંસાર ભાવનામાં યથાર્થ ભાવવામાં આવ્યું છે. બાકી સંસારમાં ત્યાગ કરવાની વાત હોય તો પણ તે યથાર્થ નથી આમ જોવું છે. કેટલું દ્રષ્ટિનું મહત્વ છે. એમાં પણ યોક્ષમ હોય કે ક્યાંક અર્થ કરે ને ક્યાંક અનર્થ કરે, એ બહુ વિચિત્ર પરિસ્થિતિ છે. કે અહીંયા તો બરાબર સૂજ્યું ને અહીંયા બરાબર ન સૂજ્યું એનું શું કારણ, પણ જ્યાં બરાબર સૂજ્યું એ ખરેખર એનું બરાબર નથી આમ લેવું જોઈએ. આટલું બરાબર ને આટલું બરાબર માટે ટકાવારી પાડો એ વાત ભૂલવાની વાત છે, ભૂલ ખાવાની વાત છે. નવાણું એ ખોટું છે, એ સાચું નથી. નવાણું એ નવાણું જે ખોટું છે એના 99 પણ બાકી ના ખોટા છે. કેમ કે પાયામાં એની દ્રષ્ટિ ખોટી છે, માટે એનું જ્ઞાનનું પરિણમન પણ ખોટું છે, મિથ્યા છે, એ સાચું કામ કરતું નથી. આમ કોઈ જાસૂસ દાખલ થઈ જાય રાજ્યના કર્મચારીઓમાં, આ ઇન્દિરાનું થયું એવું, અને એ જેટલો વખત રહે એટલો વખત એટલું સરસ ડિસિપ્લિન પાડે કે બીજા કોઈ પ્રમાણિક અને નિમક હલાલ જે કર્મચારીઓ હોય એ ભૂલ કરે પણ આ ભૂલ ન કરે. કેમ કે એને ખ્યાલ છે કે હું ભૂલ કરીશ તો પકડાઈશ ને પકડાઈશ તો મરી જઈશ. તો એને 1000 વખત બરાબર કામ કર્યું એની ટકાવારી નહીં આપો તમે, એની ટકાવારી નહીં પાડવાની. ભાઈ સાહેબ નો 1% નો 10મો ભાગ ભૂલ ગણો એની, બાકી 999.90 સુધી એનું સાચું ગણો. એ અંદર થી લગો કરશે એમ. તારું મિથ્યા દ્રષ્ટિપણું ને મિથ્યા જ્ઞાનપણું, વિપરીત દ્રષ્ટિપણું ને વિપરીત જ્ઞાનપણું એ મૂળમાંથી તને ઉથલાવશે અને આખે આખો ઊંધે ગાન નાખી દેશે તને. એમાં ટકાવારી પણ કામ આવે નહીં. ધર્મી જીવ સંસારના સ્વરૂપનો જે વિચાર કરે છે એ વિચારનો આધારસ્તંભ કોણ છે, કે એનો આધારસ્તંભ છે સંસારના અભાવ સ્વભાવે રહેલો જ્ઞાન સ્વભાવ. આ જ્ઞાન સ્વભાવ છે એનો આધાર છે વિચારનો. એ સિવાયનો સંસારના ત્યાગનો સંસારના સ્વરૂપનો વિચાર એનો આધાર કંઈક બીજો હોવાથી, આશય કોઈ બીજો હોવાથી એ વિચાર ત્યાગનો પણ યથાર્થ નથી. અને એટલા માટે જ જોવામાં આવે છે કે ભાઈ આમ કહેવા પાછળ આશય શું. કોઈ કાર્ય ઠીક દેખાય તો એનો આશય પહેલો જોઈ લેવામાં આવે છે, અને પછી જે કાર્યની યથાર્થતા અને અયથાર્થતા, ઉચિતતા અને અનુચિતતાનો આંક મૂકવામાં આવે છે.
અનિત્ય ભાવનામાં ધ્રુવ લીધો,
બધામાં એક જ વાત છે, બધે બધે એક જ વાત છે. ભાવના બાર છે પણ એ ભાવનાઓ ઉત્પન્ન થઈ છે, એ એક સ્વરૂપની, આત્મ સ્વરૂપની ભાવનામાંથી ઉત્પન્ન થયેલી ભાવના છે. આત્મ સ્વરૂપની ભાવના, પરમાત્મ પદની ભાવના, પૂર્ણ શુદ્ધ ધ્રુવ પદની જે ભાવના છે, એ ભાવના અસ્થિની ભાવના છે. અને એના પૂર્વક પછી જે નાસ્તિની ભાવના છે એમાં અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, બારે ભાવનાનું સ્વરૂપ
થયું છે.
748 થયું, 749 માં બોલ છે સ્વામી કાર્તિકેયાનું પરીક્ષા ગાથા 59 અને 60 એનો. સ્વભાવનું ભાન અને ભાવના હોય, જો અહીંયા સ્વભાવની ભાવના લીધી છે, સ્વભાવનું ભાન અને ભાવના હોય તે જ જીવો સુખી છે. જેને સ્વભાવનું ભાન અને ભાવના ન હોય તે બહારના વિષયોની ભાવના કરે, ક્યાંક તો ભાવના કરશે. ભાવ, ભાવ સ્વરૂપ આત્મા પદાર્થ હોવાથી ચિત્ત સ્વભાવાય ભાવાય, ભાવ ભાવ સ્વરૂપ છે, ભાવનો પિંડ છે આત્મા. એ ભાવ કર્યા જ કરશે ને ભાવના કર્યા જ કરશે, ભાવમાં ભાવના ભાવ્યા જ કરશે, ક્યાંય ભાવના ભાવ્યા વિનાનો રહેશે. હવે એ સ્વરૂપની ભાવના ભાવે છે કે સ્વરૂપને છોડીને અન્ય પદાર્થને, બસ આત્મ જોવાનું રહ્યું. ક્યાંક તો ભાવના ભાવના કરશે. જેને સ્વભાવનું ભાન હોય તેની ભાવના સ્વભાવની છે અને તે જ જીવો જગતમાં સુખી છે. એને સ્વભાવમાં જે સુખ છે એ સુખનો અનુભવ હોવાથી એ જ સુખી છે, બાકીના કોઈ સુખી નથી. જગતના જળ પદાર્થો, પૂગળ પદાર્થોની ભાવનાવાળો જીવ દુઃખી છે. ભલે જળ પદાર્થમાં દુઃખ નથી તો પણ, જળ પદાર્થમાં તો દુઃખે નથી ને, સુખે નથી, પણ એની ભાવના ભાવવાળો જીવ, ભાવવાળો જીવ અવશ્ય દુઃખી છે. કેમ કે સુખની વિપરીત દશાને ઉત્પન્ન કરનારી ચીજ છે. પોતે પોતાને છોડીને પરની ભાવના કરે છે એ ચીજ, એ ભાવના પોતે વિપરીત ચીજ છે સ્વભાવથી, સુખથી, એટલે દુઃખને ઉત્પન્ન કરે છે. અજ્ઞાની જીવ પોતાના સ્વભાવની ભાવના છોડીને સંયોગની ભાવના કરે છે તે વિષયોની તૃષ્ણાથી દુઃખી છે. હવે લાવો ગમે તે દેશનો અજ્ઞાની જીવ લાવો, સંસારી જીવ લાવો, એક વાક્યમાં તો આખા સંસારના તમામ જીવોને આવરી લીધા છે. મનુષ્યોની ચારે ગતિના જીવ, દેવના જીવો પણ સંયોગની ભાવના કરે છે. બીજા એનાથી ઊંચા પુનવાળા હોય ને એના પ્રત્યે, મને આવું હોય તો સારું, મને આવું હોય તો સારું. મનુષ્યો પણ એ કરે છે, તિરિયંચો પણ એ કરે છે, ને નારકીઓ તો દુઃખમાંથી છૂટવા માટે રાડ ગુમ ને દેખા રાહ ફેર્યા જ કરે છે. ચારે ગતિના જીવો, પાછું એમ નથી કે આ તત્વજ્ઞાન હિન્દુસ્તાનમાં છે પણ અમેરિકામાં તો આવું કાંઈ નથી, એ બિચારા સંયોગની ભાવનામાં જ પડ્યા છે અને અત્યંત દુઃખી દુઃખી ને દુઃખી છે. એટલા બધા દુઃખી કે આજે કોઈને એનો પુરાવો સમજાવવો પડે એવો નથી. જાહેર થઈ ગઈ વાત છે, જગ જાહેર વાત થઈ ગઈ. અજ્ઞાની જીવ પોતાના સ્વભાવની ભાવના છોડીને સંયોગની ભાવના કરે છે. કેવી કેવી સંયોગની ભાવના કરે છે ને છતાં દુઃખી થાય છે. ભાઈ અમારા સંબંધી છે અમેરિકા જીને એવા કે એના ઘરે જાય મોટરમાં બેઠા બેઠા બટન દબાવે તો એના ઘરનો દરવાજો ઉગડી જાય, કમ્પાઉન્ડનો ગેટ ઉગડી જાય, લાઈટ થઈ જાય કમ્પાઉન્ડમાં, પછી ગેરેજનું શટર ખુલી જાય, પછી મોટર અંદર લઈ જવાનું, વાંધો નહીં. નીચે ઉતરીને દરવાજો ખોલવો પડે નહીં, નીચે ઉતરીને બત્તી કરીને એને ગેરેજ ખોલવું પડે નહીં. ઠીક, સગવડ કેટલી બધી, એ સગવડ છે કે એનું માથું ખરાબ કરે છે એની એને ખબર નથી. કેવી વિચિત્ર પરિસ્થિતિ છે, એ લોકોના ઘણા ટેન્શનમાં રહેવાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. સગવડતા શરીર સારા માણસ, દારૂ ઠંડો દેશ, ગોજરી સારી કામ કરે, આજે શિયાળામાં માણસ પાક ખાય છે, ઠંડો દેશ છે, માણસ દારૂ એટલે શરીર દેખાય સારા તંદુરસ્ત દેખાય, રૂપા દેખાય, ધોળી ચામડી છે અને પૈસા છે, ઠીક સારું ને બધું, કે એને અંદરમાં ક્યાંય હક પડતો નથી. ઓફિસમાં જાય તો ટીકડી લઈને કામ કરવા બે, કેમ કે કઈ મૂડ આવે કામ કરવાનું, રાત્રે પથારીમાં પડે તો ઊંઘ આવે, ક્યાંય ચેન પડતો નથી. થયું શું કે એ જે સંયોગની ભાવનાનો તીવ્ર રસ થયો એને દુઃખને ઉત્પન્ન કર્યું છે, એ એના સુખને હણનારી ભાવના છે. આ તો ચોખ્ખે ચોખ્ખું વિજ્ઞાન છે કે આત્મા જેટલો પોતાના સ્વભાવ સુખને છોડીને બહાર જાય અને જેટલા જોરથી બહાર જાય એટલો એ દુઃખી થાય, પછી ગમે તે પ્રકારે જાય એને દુઃખ, દુઃખને દુઃખ જ થાય અને બીજું કાંઈ થાય. એટલે અહીંયા કહ્યું કે સ્વભાવનું ભાન જેને છે એમાં સ્વભાવના સુખનું ભાન છે. સુખ મારામાં છે, મારું અનંત સુખ મારામાં છે અને મારું કિંચિત માત્ર સુખ મારાથી બહાર ક્યાંય નથી, એવો વિચાર કર્યા વિનાનો એક ભાવ ઊભો રહે, ચાલુ રહે, એને ભાન કહેવાય છે. માણસ નથી કહેતા કે ભાઈ હું ભાનમાં છું, ભાનમાં છું એટલે હું કોણ છું, કેવો છું, કેમ છું એનો મને ખ્યાલ ક્યાંય છૂટતો નથી, એનું નામ ભાન છે. એમ પોતે સ્વભાવે કેવો છે એનો વિચાર કર્યા વિના, સ્વભાવનો વિચાર કર્યા વિના જે ભાવ ખ્યાલ ઉભો રહી જાય એને ભાન કહે છે. એટલે એક શ્રીમદજીએ પદ લીધું છે કે આત્મા સ્વરૂપે તો પરમાત્મા છે, પણ ક્યારે એ પણ નિજ ભાને તેમ. એવો છે આત્મા કે આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, સ્વરૂપ થી તો શુદ્ધ બુદ્ધ ને ચૈતન્ય ઘન છે, પણ એ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન કોને, કે જેનું એને ભાન છે એને. બાકી જેને એનું ભાન ગુમાવ્યું છે એ તો જે કર્મજનિત પર્યાય છે એ સ્વરૂપે પોતાને માનીને પોતાને દીન પાંગળો અને કંગાળ માન્યા વિના રહેશે ને, કે અમે તો સાધારણ, આના વગર અમારે ન હાલે ને આના વગર અમારે ન ચાલે, એવી દીનતા એને આવ્યા વગર રહેશે. જેને સ્વભાવનું ભાન ને ભાવના ન હોય એટલે પોતાના સુખ સ્વરૂપનું ભાન જે ભૂલ્યા છે અને સુખ સ્વભાવમાંથી સુખ પ્રાપ્ત કરવાની જે સુખની ભાવના એ પણ જેને નથી, એ ભાવના વિહીન થયા છે, તે બહારના વિષયોની ભાવના કરે છે. કેમ કે ભાવના તો ક્યાંક ને ક્યાંક એ કરશે જ, એટલે જ્યાં સુખ નથી ત્યાં સુખાભાસને લઈને સુખની ભાવના પર વિષયોમાં કર્યા વિના રહેશે ને, ક્યાંક તો એ ભાવના કરશે જ. અજ્ઞાની જીવ, અજ્ઞાની એટલે આ ભાન નથી એવા, પોતાના સ્વભાવની ભાવના છોડીને સંયોગની ભાવના કરે છે આખા જગતના જીવોને જોઈ લો તમે. પછી રશિયાનો મનુષ્ય હોય કે અમેરિકાનો મનુષ્ય હોય, એ સંયોગની ભાવના કરે છે કે નહીં? એને એમ કે છે કે એમાં સુખ ભાળ્યું નથી અને ભાવના કેમ કરે છે? સુખ તો તને એમાં દેખાતું હોય તો સુખને જ ખરીદી લે, તું પદાર્થને શું કરવા ખરીદે છે? માણસ કહે છે ને કે ભાઈ અમારે કેરીના બુટલા છોતરા નથી જોતા, કેરીનો રસ શું ભાવે આપશો? અમારે તો રસ ખાવાનું પ્રયોજન છે, ઘરે લઈને ગોટલા છોતરા તો નાખી દેવાના છે. એમ સુખ જો ક્યાંય બહાર મળતું હોય તો એકલા સુખની જ ખરીદી કરે માણસ, તો બીજા પદાર્થને સાથે સાથે શું કરવા દે? પણ ક્યાંય કેવળ સુખ વેચાતું મળતું હોય કે કોઈ ચીજના બદલામાં મળતું હોય એવું જોવામાં આવતું, તેથી સુખાભાસને કારણે આભાસને કારણે તે સંયોગની ભાવના કરે છે અને તે સંયોગની ભાવના મૃગતૃષ્ણા જેવી વિષયોની તૃષ્ણા છે. જેમ મૃગતૃષ્ણાની તૃષ્ણા મૃગલાની છુપાતી નથી, કેમ કે પાણી નથી ત્યાં પાણી માટે દોડે છે અને દોડી દોડીને મરી જાય પણ એને પાણી મળતું નથી, તે વિષયોની તૃષ્ણાથી દુઃખી છે, એકાંતે દુઃખી છે. કોઈ એમ કહે કે તમે ભલે દુઃખી કયો, અમે તો લીલા લહેર કરીએ છીએ, બાગ બગીચો એર કન્ડિશન ને ફવારા. ગુરુદેવ કહેતા હતા કે શિખંડ પુરી ને પત્તર વેલિયા ના ભજીયા ખાઈને મારે તો સુખ છે, બધું સુખ થાય છે. ભાઈ તું દુઃખના ડુંગળામાં ડૂબેલો, તું સુખ માને છો એ હની પાત્યા જેવું સુખ છે. વાત પીતને કફ વકરી જાય ત્યારે ખડખડાટ હશે, મૃત્યુ પહેલા એ હની પાતમાં ભાન ભૂલે છે કે હવે મને રોગ થયો છે એ ભૂલી જાય છે. દર્દી ત્યાં શું રોગ થયો છે એ ભૂલી જાય છે, કડખડાટ હશે જેને બહુ ખુશી હોય એવી રીતે. જાણકાર હોય એ સમજે છે કે અરે ખલા હવે આ નહીં હોઈ શકે, હવે આપ કઈ પૂરો થઈ ગયો. એમ જેવો વિષયોની તૃષ્ણામાં ખૂબ પાછળ દોડે છે, કેટલાક વિષયો પૂર્વકર્મના યોગે સંયોગ પ્રાપ્ત થાય છે ને એમાં રાચે છે, એના પ્રત્યે જ્ઞાનીઓને કરુણા આવે. અરે આ બિચારા કલ્પિત સુખમાં અને વાસ્તવિક દુઃખમાં રાચે છે અને ઘણા દુઃખમાં ધકેલાઈ જવાના પરિણામને કારણે સેવે છે. જ્ઞાનીઓને એમાં જરા પણ રસ આવતો નથી. આત્માને ઓળખીને ભાવના ભાવવા જેવી છે. શ્રીમદજી તો કોઈ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, ભાવના વિતરાગ સ્વરૂપમાં પરિણમે છે. સ્વરૂપમાં એકાગ્રતાને પણ ભાવના કહે છે. ભગવાન કુનકુંડાચાર્ય નિજ સ્વરૂપની ભાવના અર્થે નિયમસારને રચ્યું. નિયમસારની છેલ્લી કથા એ લખી કે આ શાસ્ત્ર મેં મારા સ્વરૂપની ભાવના અર્થે રચ્યું છે, એટલે એકલા પરમ પરિણામી ભાવને જ ઘડ્યો છે. એટલી સ્વરૂપની ભાવનાનો વિષય વિકલ્પમાં આવ્યો છે. ખરેખર એ વિકલ્પને તો ત્યારે ભાવના કહેવાય છે કે જ્યારે સ્વરૂપની એકાગ્રતા વધે ત્યારે. ખરી ભાવના તો સ્વરૂપની એકાગ્રતા એ છે, એને જ ભાવના કહી છે. એ સુખી છે, સ્વરૂપમાં લીન થનારા જીવો સુખી છે એમ એને કહ્યું.
જય હો વિતરાગી દિગંબર ગિરધારમનો જય હો.